એકવીસ જૂન 1914ની પ્રાર્થના જોઈ રહ્યા છીએ. ગઈ પ્રાર્થનામાં માતાજીએ કહ્યું છે કે પ્રભુ તે તું જે નવો આવિર્ભાવ કરી રહ્યો છે એના માટે યોગ્ય સ્વરૂપ જે રચવાનું છે એ માટે તું અમને માર્ગદર્શન આપ. અમે જાણતા નથી કે કયા સ્વરૂપે તારે આવિર્ભાવ પામવું છે, પણ એ બાબતનો યોગ્ય વખતે અમને જો માર્ગદર્શન આપીશ તો અમે એ પ્રમાણે વર્તશું. એ પ્રમાણે કહે, હે પ્રભુ, તારા સિવાય બીજું કોઈ આનું જ્ઞાન આપી શકે તેમ નથી. અભિપ્સા કરવી એનો આધાર તો અમારા સમગ્ર સ્વરૂપ ઉપર છે. અમે અભિપ્સા કરીએ છીએ કે અમને એવું દિવ્ય જ્ઞાન મળે આંતરિક રીતે, આંતર પ્રેરણાથી. પરંતુ જ્યોતિ, જ્ઞાન અને શક્તિનો પ્રત્યુત્તર આપવાનું તો તારા હાથમાં જ છે. આ જ્ઞાન પ્રકટ થવાની એક પ્રક્રિયા છે. કોઈ પણ જ્ઞાન જ્યારે પ્રકટ થાય છે, પ્રથમ એક ઝબકારા તરીકે પ્રકટ થાય છે, એમાં શબ્દો હોતા નથી, એને જ્યોતિ કહેવામાં આવે છે. અચાનક હૃદયમાં ઝબકારો થાય છે, કંઈક જેમ વીજળી કેમ ચમકે એવો થાય છે ઝબકારો. એમાં નથી શબ્દો હોતા, કાંઈ હોતું નથી, ફક્ત આપણને કંઈ સેન્સેશન જ લાગે છે, સંવેદના જાગે છે. પછી એમાંથી શબ્દો સાથે આપણને સમજાવવા લાગે છે કે આમાં શું છે, ખરેખર આ ઝબકારામાં શું કહ્યું છે. અને પછી એ જ્ઞાન મળ્યા પછી આપણે એ પ્રમાણે કર્મ કરવાની પ્રેરણા મળે છે, આપણને શક્તિ મળે છે. તો પરંતુ જ્યોતિ, જ્ઞાન અને શક્તિનો પ્રત્યુત્તર આપવાનું તો તારા હાથમાં છે. સમજી, આખી પ્રક્રિયાનું વર્ણન છે કે આપણને જે આંતર પ્રેરણા મળે છે એ લઈ ઝબકારા તરીકે આવતી હોય છે. પ્રભુનો એક સંકલ્પ હોય છે, અચાનક વીજળીના જેમ આપણા ચેતો વિસ્તારમાં, આપણા હૃદયમાં ચમકે છે, ઝબકારો થાય છે અને તરત સમજાય છે કે આમાં કંઈક આ પ્રકારનું છે. પછી વિચાર આપણે પકડી લઈએ છીએ અને આપણને એક લાગે છે કે આપણને મને નવું કોઈ કહેશે, દિવ્ય વિચાર આવ્યો, નવી સમજણ આવી એમ લાગે છે. પછી વિચાર કરે છે કે આ સમજણ પ્રમાણે મારે હવે જીવન ધરવું છે, શક્તિ આવી જાય છે પોતાને. માતાજી આગળ કહે છે, આ અનુભૂતિ કન્ટિન્યુઅસલી આગળ વધી રહી છે. માતાજીને આ પ્રમાણે ચક્કર આવ્યો છે અને એમાં સમજાવ્યું છે નવીન વાત, એક બહુ મહત્વની વાત છે. આ એકી સાથે નિષ્ક્રિય અને પૂર્ણ રીતે વિશુદ્ધ એવી આરસી બની રહેવું અને એ જ વખતે એ ઈચ્છાશક્તિને સાકાર કરતી પ્રવૃત્તિ બની રહેવું, આ છે લગભગ મનુષ્ય કરવાનું કામ. આ બે વલણો, નિષ્ક્રિય ગ્રહણશીલતા અને સાકાર કરતી પ્રવૃત્તિ, એ બેને ભેગા કરવા એ સૌથી વધુ મુશ્કેલ વસ્તુ છે. તું અમારી પાસે એ વસ્તુ કરવા માગે છે એટલે હવે કોઈ શંકા રહેતી નથી કે એને સિદ્ધ કરવાના સાધનો તું અમને આપશે જ. હું ગીતાનો પહેલા ને રેફરન્સ આપું એટલે તમને સમજાશે શું કહેવા માગે છે. 15મા અધ્યાયમાં પુરુષોત્તમ યોગમાં અંતે 3-4 શ્લોકમાં 3 પુરુષોનો ઉલ્લેખ આવે છે, ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ અથવા ઉત્તમ પુરુષ. એમના એમાં લક્ષણો એમ કહે છે કે ક્ષર પુરુષ એવો છે કે જે સતત પોતે વિકાસ કરવા માટે પ્રયત્ન કરતો હોય છે, બદલાતો હોય છે, એને ક્ષર કહેવાય છે. ક્ષર એટલે બદલાવું, ચેન્જ, એ સતત વિકાસ પામતો હોય છે ઉત્ક્રાંતિમાં. એ ક્ષર પુરુષ છે જે આપણા ચેતનાનું આગળનું મોહરું છે. એની પાછળ એક અક્ષર પુરુષ છે, એ અચલ છે, સ્થિર છે, પણ એમાં આ જ્યોતિ અને પ્રકાશ હોય છે. એક નિરભ્ર આકાશ કેમ હોય એ પ્રકારે ચેતનાનો એ અનુભવ હોય છે, શાંત, નિર્લેપ, નિષ્ક્રિય એ પ્રકારની ચેતના હોય છે. અને કેવી હોય છે? તદ્દન પારદર્શક લાગે છે. પારદર્શક, માતાજી અહીંયા શબ્દ આપ્યો છે, વિશુદ્ધ એવી આરસી જ બની રહ્યું. આરસી જેવો અરીસો કેવો હોય છે? એકદમ સ્વચ્છ હોય છે, એ પ્રકારે હોય છે. શુદ્ધ જ્યારે હૃદય થાય છે ત્યારે હૃદય એ વિશ્વવ્યાપી થઈ જતું હોય છે આપણું, અને એમાં પછી પ્રભુનું આપણે પ્રતિબિંબ ઝીલતા હોય છે. આંતરપ્રેરણા મળતી હોય છે, એની પ્રક્રિયા આ છે. આંતરપ્રેરણામાં આપણે ફક્ત વિશુદ્ધ હૃદય કરીને, વિશુદ્ધ ચિત્ત કરીને શાંત થઈ જવાનું છે, અને પછી ઉપરથી પ્રભુને જે કંઈ આપવાનું હોય છે એ ચિત્ત હૃદય ધારણ કરી લે છે. તમે જોયું હશે કે કમળનું પત્ર હોય છે એ પાણી પર પથરાયેલું હોય છે, અને ઉપરથી જે કંઈ ઝાકોળ બિંદુ પડે એ પોતે ઝીલી લે છે, મોતીના જેમ ઝીલી રાખે છે. એ પ્રકારની પ્રક્રિયા એક થતી હોય છે કે આપણી અંદર શાંત, ખૂબ જ શાંત હોય જ્યારે આપણે, અને એ શાંત એટલે હોય છે કે એકાગ્ર અભિપ્સા હોય છે કે પ્રભુ તું, તારા સિવાય કોઈ નહીં, પ્રભુ તું જ, પ્રભુ તું જ, બસ તારા સિવાય કોઈ નહીં, આ પ્રકારનો ભાવ હોય છે. તમારા એકદમ ગ્રહણશીલતા આવેલી હોય છે, એકાગ્ર ગ્રહણશીલતા એકદમ સ્થિર થઈ ગયેલા હોય છે. આપણી જ્યારે ગ્રહણશીલતા ખૂબ વધી ગઈ હોય છે ને ત્યારે આપણે એકદમ સ્થિર થઈ ગયેલા હોય છે. તમે જોયું છે કે સિંહ અને વાઘને શિકાર કરવો હોય, બિલાડીને શિકાર કરવો તો કેવી બેસી જાય છે, એકદમ એકદમ સ્થિર થઈ, હાલતાલ જરાય હાલતાલ કરતી નથી, પણ એકદમ એકાગ્ર હોય છે. થોડોક ક્યાંક અવાજ આવે તરત પકડી લે છે. અથવા આપણે ડરી ગયા હોઈએ, દાખલા તરીકે તમે ઘરમાં છો, અચાનક એમ લાગે છે કે ઘરમાં કોઈ ઘૂસી આવ્યું છે, તે વખતે તમે કેવા થઈ જાવ છો? હિન્દીમાં એક શબ્દ ચોકન્ના હો જાના, એકદમ તમે એકાગ્ર થાય, એકદમ સ્થિર થઈ ગયા છો એકદમ, અને તમારા આખો પ્રાણ જાણે આમ આખી ચેતના બધી કાનમાં આવી ગયો છે, આંખોમાં આવી ગયું છે, કંઈક કંઈક ખટકનો અવાજ આવે છે કે જોતા હો તમે. એ પ્રકારની તદ્દન એકાગ્ર ચેતના હોય છે, એમાં વધારે વધારે ગ્રહણશીલતા હોય છે. પણ કેવી હોય છે એ? એમાં આપણે કંઈ કરતા હોતા નથી, બધા બધી ક્રિયાઓ આપણે સસ્પેન્ડ કરી નાખેલી હોય છે, અને ફક્ત એક સભાન બની ગયા હોય છે કે શું છે, શું છે, શું છે, શું છે, બસ બીજું કંઈ. માતાજી આને કહે છે નિષ્ક્રિય ગ્રહણશીલતા. નિષ્ક્રિયતા છે જ, પણ તદ્દન સજાગતા આવી ગઈ હોય છે એવી સ્થિતિ છે. અક્ષર પુરુષમાં એ પ્રકારે હોય છે કે ત્યાં કંઈ હાલચાલ હોતી નથી, પણ એટલો અક્ષર પુરુષ એટલો સેન્સિટિવ હોય છે, એટલો એકાગ્ર હોય છે કે પ્રભુમાંથી કંઈ ઉપરથી આવે કે તરત પોતાનામાંથી પસાર થવા દે છે અને સીધું ક્ષર પુરુષને આપી દે છે. જેમ અવકાશમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થાય છે અને પૃથ્વીને મળે છે, એ રીતે અક્ષર પુરુષી અવકાશ જેવું છે કે જેના ઉપર પરમપ્રભુના સંકલ્પો છે. એ સંકલ્પો જ્યારે કોઈ વીજળીને જેમ નીચે ઉતરે છે, પ્રકાશના જેમ, એ આ અવકાશમાંથી, અક્ષર પુરુષના અવકાશમાંથી નીચે ઉતરે છે અને નીચે ક્ષર પુરુષને ધારણ કરી લેવો છે. આવી પ્રક્રિયાઓ છે. તો આજે અક્ષર પુરુષ છે એ સ્થિર હોય છે, એની ઉપરની ચેતના હોય છે, એ ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ બંનેને વાપરતી હોય છે. ડાબો હાથ ને જમણા હાથ જેવું કામ હોય છે એનું, એ પરમ પ્રભુ છે, પરાત્પર પ્રભુ છે. એને તમે એમ પણ કહી શકતા નથી કે આ બદલાય છે, નથી બદલાતો, સાકાર છે, નિરાકાર છે, સ્વરૂપ છે, નિરૂપ છે, સક્રિય છે, નિષ્ક્રિય છે, કાંઈ નહીં, બંને જ છે. ક્ષર પુરુષ તરીકે એ સક્રિય છે, સગુણ છે, સાકાર છે, બધું છે એ તો, અને અક્ષર પુરુષ તરીકે એ નિરાકાર છે, નિષ્ક્રિય છે, અસીમ છે, નિર્ગુણ છે, બંને ગુણો એમાં રહેલા છે, બે સ્તર છે જાણે એના. એ પ્રકારે છે. આપણે કેમ કરીએ કે સમુદ્ર હોય એનું પેટાણ હોય એમાં પાણી એકદમ સ્થિર હોય છે, કોઈ પ્રવાહ નથી હોતો એમાં, અને સમુદ્રનો ઉપર તો ભરતી હોય તો લહેરો ઉછળતી હોય છે. ઉપરનો અક્ષર પુરુષ છે, બીજાનો અક્ષર પુરુષ છે. એ પ્રકારે આ ચેતનાના બે સ્તરો છે એનું વર્ણન ચાલ્યું છે, માતાજી આ અનુભવી રહ્યા છે. હા, કે એકી વખતે આપણી આપણો સ્વભાવ કેવો હોય છે, એક તો આપણે અક્ષર પુરુષમાં શાંત થઈ જઈએ છીએ અથવા અક્ષર પુરુષમાં એક્ટિવ થઈ જઈએ છીએ, બંનેમાં એકી સાથે રહી શકતા નથી આપણે. જ્યારે શાંત ધ્યાનમાં ચાલ્યા ગયા હોઈએ છીએ, જ્યારે કોઈ દર્શન થતું હોતું નથી પણ એક અસીમ ચેતના જ અનુભવતી હતી, અસીમ પ્રકાશ અનુભવતો હોય છે, ત્યારે આપણે અક્ષર પુરુષની અંદર સ્થિર હોય છે. અને જ્યારે ભાવુક થઈ ગયેલા હોય છે, પ્રભુને પ્રાર્થના કરતા હોય છે, આત્મનિવેદન કરતા હોય છે, પ્રભુ સાથે અંદરની અંદર આપણે બોલતા હોઈએ છીએ, કંઈક સંવાદ કરતા હોઈએ છીએ. વિવેકાનંદ આનોડ બહુ સરસ શબ્દ વાપરતા, બંગાળી શબ્દ છે પણ જે આપણને સમજાઈ જાય છે. એ કહે છે કે તમે જ્યારે ધ્યાનમાં હો ત્યારે પ્રભુ સાથે આંતરવદની કરો. આંતરવદની બંગાળી શબ્દ છે, આંતરવદની. આંતરવદની એટલે અંદર અંદર આપણે આપણા ભાવો કરતા હોય છે, અને આપણે આ બધું કરતા જ હોઈએ છીએ. તમે જો જ્યારે પ્રભુને પ્રાર્થના કરતા હો છો ને, જો થોડુંક ધ્યાન રાખશો, તમને સમજાશે કે તમે પ્રભુ સાથે સંવાદ કરતા હો છો, વાતો કરતા હો છો, અને તમે જ્યારે કોઈ પ્રશ્ન પૂછો તો સામેથી જવાબ પણ તમને મળતો હોય છે, પોતાની વળે એ તમારા હૃદયમાં ઉગી નીકળતો હોય છે, એનો પાછો તમે પ્રશ્ન પૂછો છો, પાછો જવાબ આવે છે, સંવાદ ચાલતો હોય છે. પણ કેવો હોય છે, તમે આપણે શબ્દો દ્વારા બોલીએ છીએ અને પ્રભુ જે જવાબ આપે છે એ શબ્દો વગરનો જવાબ આપતો હોય છે, એ અંદર આપણે હૃદયમાં ઉગી નીકળતું હોય છે. એક નિઃશબ્દ ભાષા છે, એક શબ્દની ભાષા છે. પ્રભુ સાથે આ રીતે આપણે વાર્તાલાપ કરતા હોય છે, આ પણ ધ્યાન છે. માતાજી કહેતા આને સક્રિય ધ્યાન કહેવામાં આવે છે, આ કરવું વધારે હિતાવહ છે. નિષ્ક્રિય ધ્યાન કરતા સક્રિય ધ્યાન કરવું વધારે હિતાવહ છે એમ માતાજી કહેતા હતા, કારણ એમાં આપણી ચેતનાનો વિકાસ થતો હોય છે. નિષ્ક્રિય ચેતનામાં તો જે ચેતનાનો વિકાસ થયેલો હોય છે ને, એ જેવો ને તેવો રાખવામાં આવે છે. ફ્રીજમાં રાખેલી વસ્તુ હોય તો એ જેવી ફ્રેશ હોય ફ્રેશ ટકી રહે છે, પણ એમાં કંઈ નવો વિકાસ થતો નથી. થાય કદાચ બટેટા વગેરે ને ઉગી જાય એવું થાય કદાચ, ભૂલે ચૂકે એવા હોય છે, એવું કદાચ કોઈને અક્ષર પુરુષમાં પણ કંઈક અંદર ઉપરથી આવતો હશે તો એને નવું જ્ઞાન મળી જતું હશે, બટેટા જેવા હોય એ પણ લગભગ એવું હોય છે કે અક્ષર પુરુષમાં તમે જે કંઈ મેળવ્યું છે એને પચાવવાની પ્રક્રિયા ચાલતી હોય છે. તમે એસિમ્યુલેટ કરતા હો છો. તમે જોઈ હશે કે ગાય ઝડપથી ચારો ખાઈ લે, ઘાસ ખાઈ લે, પછી બપોરે વડના નીચે બેઠી બેઠી એ વાગોળતી હોય છે. જે ખાધું હોય છે ને એને પાછું વાગોળી 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 પચાવતી હોય છે. અક્ષર પુરુષમાં એ વસ્તુને ચૈત્ય પુરુષ સાથે જોડવાની પ્રક્રિયા ચાલતી હોય છે, ખૂબ અંદર 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 ઊંડાણમાં. ઉપર સ્થિર હોય છે ઊંડાણમાં, એમાંથી સાર તત્વ કાઢીને ચૈત્ય પુરુષનો એ વિકસાવવાનું હોય છે. એને ચૈત્ય પુરુષ એમાંનું જે કંઈ સારરૂપ હોય છે એ ગ્રહણ કરી લેતો હોય છે. અક્ષર પુરુષમાં એ પ્રક્રિયા ચાલતી હોય છે, એને ઇન્ક્યુબેશન ઇંગ્લિશમાં કહે છે. એટલે અંદરની અંદર એ પાકતું હોય છે, પચતું હોય છે, પચાવવાની ડાયજેસ્ટિંગ પ્રક્રિયા છે. ક્ષર પુરુષમાં આપણે નવું ગ્રહણ કરતા હોઈએ છીએ, નવી નવી વસ્તુ આપણે ગ્રહણ કરતા હોઈએ છીએ, આ બંને પ્રક્રિયા ચાલતી હોય છે. માતાજી કહે છે એક જ વખતે આ બંને ચેતનામાં રહેતા શીખવું જોઈએ. હવે જુઓ માતાજી શું કહે છે, એકી સાથે નિષ્ક્રિય અને પૂર્ણ રીતે વિશુદ્ધ એવી આરસી બની રહેવું, અને એ જ વખતે એ ઈચ્છા શક્તિને સાકાર કરતી પ્રવૃત્તિ બની રહેવું, આ છે લગભગ મનુષ્ય કરવાનું કામ. મનુષ્ય પોતાનો વિકાસ કરવો હોય તો આ રીતે આપણે જીવવું પડશે. આપણી ચેતનાને એક જ સમયે આપણે ક્ષર પુરુષ તરીકે પણ સભાન રહેવાનું છે, અક્ષર પુરુષ તરીકે પણ સભાન બનવાનું છે. જ્યારે આ સ્થિતિ સર્જાય છે ત્યારે પરમ પ્રભુનો આદેશ આપણા હૃદયમાં પોતાને મળે પ્રકટ થવા લાગે છે, પોતાને મળે આંતરિક માર્ગદર્શન મળવા લાગે છે. એમાં એક પૂરેપૂરી ખાતરી હોય છે આ પ્રભુનો આદેશ છે. સાધારણતાને શું થાય છે આપણે કે આપણે તો માનસિક જીવનમાં જીવતા હોય છે અને એમાં કોઈ વસ્તુ આપણને અપીલ કરી હોય ને એનો જ આપણે આગ્રહ રાખતા હોઈએ છીએ, અને પછી એવું થાય છે કે એ ફક્ત એક માનસિક આગ્રહ છે, એમાં પ્રભુનો આદેશ હોતો નથી. અહંકાર પોતાનો આગ્રહ રાખતો હોય છે. અહંકારનો આગ્રહ વસ્તુ એ જુદી છે અને પ્રભુનો આદેશ જ વસ્તુ છે. પ્રભુનો આદેશ એ હોય છે સૌમ્ય રીતે શાંતિમાં પ્રકટ થતો હોય છે, અને અહંકારનો આગ્રહ હોય છે એમાં એક પ્રકારની જિદ્દ પહેલેથી પ્રકટતી હોય છે, એક પ્રકારનો જુસ્સો આપણા ભાવ મનોભાવમાં જાગતો હોય છે. રિટેલિએશન જેને કહેવાય કે સમો પ્રત્યા સમો આઘાત કરવાનો ભાવ આવી જાય છે, એમાં એ અહંકારનું કાર્ય હોય છે, એ માનસિક કાર્ય હોય છે. જ્યારે પ્રભુનો આદેશ હોય છે એ તો જેમ કમળપત્ર શબ્દમના બિંદુને ઝીલે ને, ઝાકળના બિંદુને, એ રીતે એ શાંતિથી ઝીલી લે છે, એમાં ઉગ્રતા નથી હોતી, એમાં કોઈ આગ્રહ નથી હોતો. આવું સ્વરૂપ હોય છે એને એક શબ્દ વાપરે છે, અઘોર. આપણે ત્યાંનો ઊંધો અર્થ લેવાય છે. ભગવાન શંકરનું એક સ્વરૂપ છે અઘોરમ, પણ આપણે એનો બહુ ઊંધો અર્થ લીધો છે. અઘોરી બાવા કહીએ એટલે એવા બાવા કે જે બહુ ગુસ્સાવાળા હોય ને, માથાકૂટ કરતા હોય ને, જીદ્દી હોય, કોઈ રીતે કંઈ માનતા જ ન હોય, એ અઘોરી બાવા કહે છે. ખરેખર એવું નથી. અઘોરમ એટલે એકદમ શાંત સ્વરૂપ છે ભગવાન શિવનું, અને ઘોર સ્વરૂપ એ ઓલા અઘોરી બાવા જેવો હોય છે. ઘોર સ્વરૂપ એ અઘોરી બાવા જેવું હોય છે, અને અઘોર સ્વરૂપ એકદમ શાંત આનંદમય હોય છે. જ્યારે ભગવાન શિવ ધ્યાનસ્થ અવસ્થામાં સમાધિમાં હોય છે ત્યારે અઘોરમ સ્વરૂપ હોય છે, એનું શાંત સ્વરૂપ હોય છે, અને જ્યારે એ તાંડવ નૃત્ય કરતા હોય છે ત્યારે ઘોર સ્વરૂપ હોય છે. આ આ શાસ્ત્ર છે. વ્યવહારમાં આપણે શબ્દો ઊંધા થતા થઈ ગયા છે કે આપણે એક ઘોરને હજુ ભૂલી ગયા છે અને અઘોરી શબ્દ પકડી રાખ્યો છે આપણે. તો અઘોરમ અક્ષર પુરુષ અઘોર સ્વરૂપ હશે, શાંત છે, એકદમ શાંત સરોવર જેવું હોય છે, અને એમાં એટલી બધી તૃપ્તિ અને આનંદ આવતો હોય છે. કારણ એ વખતે પ્રભુનો સ્પર્શ એને અંદરથી મળતો હોય છે, પ્રભુની હાજરી અનુભવાતી હોય છે. જે વખતે આપણને પ્રભુની હાજરી અનુભવાતી હોય એ વખતે આપણી ચેતના અક્ષર પુરુષમાં જ હોય છે, એના સિવાય પ્રાપ્ત થાય નહીં. પછી એ હાજરી શું છે એના બદલ કુતૂહલ જાગે છે અને આપણે વિચાર કરવા લાગે છે કે શું હશે, શું હશે, શું હશે. પછી ક્ષર પુરુષમાં આવી જાય છે, આપણે તરત શિફ્ટિંગ થઈ જાય છે આપણા ચેતનાનો. આ બે વર્ણો, નિષ્ક્રિય ગ્રહણશીલતા અને સાકાર કરતી પ્રવૃત્તિ, એ બેને ભેગા કરવા, એ સૌથી વધુ મુશ્કેલ વસ્તુ છે. આ ખરેખર ઘણી જ ઉચ્ચ પ્રકારની સાધના છે. ગીતામાં આવી વ્યક્તિને એક પરિચિત શબ્દ વાપરે છે, સિતપ્રજ્ઞ. સિતપ્રજ્ઞસ્યકા વાશા સમાધિસ્તત કેશવ. સમાધિમાં ગયેલા સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય છે? જ્યારે એની એની પ્રજ્ઞા છે, પ્રજ્ઞાશક્તિ એ બુદ્ધિના ઉપરની શક્તિ છે, પ્રજ્ઞાશક્તિ એ બુદ્ધિના ઉપરની શક્તિ છે, એ પ્રકાશમય મન જેને કહીએ છીએ એને પ્રજ્ઞા કહેવામાં આવે છે, જેને શ્રી અરવિંદ એનલાઇટન માઇન્ડ કહે છે, તો માઇન્ડ ઓફ લાઇટ કહે છે, એ પ્રજ્ઞાશક્તિ છે. એમાં સીધે સીધું ધ્યાન મળતું હોય છે. બુદ્ધિમાં આપણે તર્ક કરવો પડે છે, વિચાર કરવો પડે છે અને પછી નિર્ણય લેવો પડે છે. પ્રજ્ઞામાં ડાયરેક્ટ એક્શન હોય છે, સીધે સીધું ઝીલી લેવામાં આવે છે. એ વખતે આપણને એમ લાગે છે કે આપણા સ્વરૂપ એકદમ પ્રકાશમય જળોજળ જળતું હોય છે અને એમાં અચાનક કોઈ દિવ્ય વિચાર પ્રવેશે છે, એ પ્રજ્ઞાશક્તિનું કાર્ય છે. યોગની ભાષામાં કેવું હોય તો એનું સહસ્ત્રાર ચક્ર એ વખતે ખુલી ગયેલું હોય છે, રિસેપ્ટિવ હોય છે, સ્વીકારતું હોય છે બધું અંદર, એ પ્રજ્ઞાશક્તિ છે. ઋતમ ભરા તત્ર પ્રજ્ઞા, પતંજલિ યોગસૂત્રનું સૂત્ર છે, ઋતંભરા તત્ર પ્રજ્ઞા. એ જે પ્રજ્ઞા હોય છે એ પ્રકાશમય બુદ્ધિ હોય છે, એનલાઇટન્ડ માઇન્ડ હોય છે, પ્રકાશમય મન હોય છે. એમાં ઉપરથી બીજરૂપે રહેલા સત્યો, બીજરૂપે રહેલા પ્રભુના સંકલ્પો ભેગા થાય છે, અંદર ઉતરવા લાગે છે, એને ઋતમ કહે છે. ઋતમ એટલે બીજ સ્વરૂપ સત્યો, જે બીજ સ્વરૂપે પ્રભુના સંકલ્પ છે એ બીજ છે સત્યનું. ઋતમ અને સત્યમ વચ્ચે તફાવત એ છે કે ઋતમ એ બીજ સ્વરૂપ હોય છે અને સત્યમ એમાંથી પ્રકટ થયેલું ફળ તરીકે હોય છે. ભૌતિક સ્તરે કે માનસિક સ્તરે કે પ્રાણમય સ્તરે કોઈ વસ્તુ પ્રકટ થાય એને કહેવાય છે સત્ય, પણ જ્યારે તે અવ્યક્ત અવસ્થામાં હોય છે ત્યારે એને કહેવાય છે ઋતમ. ઋતમ સત્યમ અને આ બંનેના ઉપર હોય છે બૃહત. આ ત્રણ વેદોમાંના શબ્દો છે. બૃહત એટલે પરમ પ્રભુની અસીમ ચેતના, વિશાળ ચેતના, જેમાં અનંત ઋતમ, અનંત બીજ સ્વરૂપના સંકલ્પ પ્રભુના ભવિષ્યના હજી અંદર પડેલા છે. કોઠાર હાઉસ છે બિયાણામાં. અને પછી તમને વર્ણ આવે યાદ આવશે કે માં માહેશ્વરી આવા ઋતમ અવ્યક્ત સત્યોને આકર્ષીને પોતામાં લઈ આવે છે અને આવિર્ભાવની પ્રક્રિયામાં મૂકી દે છે. માહેશ્વરીનું કાર્ય આમ બતાડ્યું છે, મહાપુસ્તકમાં વર્ણન છે. સમજી લો, બહુ લિંકઅપ હોય છે આ બધી વસ્તુ. આ જે ઋતમ છે એ આપણા પ્રજ્ઞામાં પ્રવેશે છે એ વખતે, એ પ્રભુનો આદેશ સ્વરૂપ હોય છે. આપણને ડાયરેક્ટ એક્શન હોય છે પ્રભુની, આપણા માટે જે જરૂરી છે એ તાત્કાલિક કહેવામાં આવેલું હોય છે. અને પ્રભુની ભાષા હોય છે એ ભાષા નિઃશબ્દ ભાષા હોય છે. કોઈક વખત પ્રકટ થાય છે, એ મૂળ છે નિઃશબ્દ હોય છે, શબ્દવિહીન ભાષા હોય છે એમનું કહેવું હોય છે, પણ એ પછી બે રીતે પ્રકટ થાય છે. એને શ્રી અરવિંદ કહે છે દૃષ્ટિ અને શ્રુતિ. દૃષ્ટિમાં પ્રભુનો આદેશ તમારી આંખો સામે ચલચિત્રના જેમ પ્રકટ થાય છે, માનસ પ્રતિમા તરીકે પ્રકટ થાય છે. તમે દર્શન કરો છો, જુઓ છો એ વસ્તુ, એવી રીતે પ્રકટ થાય. અને શ્રુતિમાં એ શબ્દો તમને સંભળાય છે. એક વ્યાખ્યા છે ઋષેયઃ વેદો માટે, કે આ જે વૈદિક ઋષિઓએ મંત્રો લખ્યા એ કેવી રીતે લખ્યા, તો ઋષેયઃ મંત્ર દૃષ્ટારઃ શ્રોતારઃ ચ. ઋષિઓ કોણ છે? તો ઋષિઓ એ છે જેમણે મંત્રને જોયા. જોવાની પછી બે પ્રક્રિયા છે. શ્રી અરવિંદે બહુ સ્પષ્ટ ઉલ્લેખ કર્યા છે, વિશેષતા રેકોર્ડ્સ ઓન યોગમાં દૃષ્ટિ અને શ્રુષ્ટિને બહુ સરસ વિશ્લેષણ કર્યું છે. ભાગ્યે જ ક્યાંક તમને આટલું સ્પષ્ટ જોવા મળશે, સમજવા મળશે તમને. જોવાનું દર્શન બે પ્રકારનું હોય છે. એક પ્રકારમાં તમને ચલચિત્રની જેમ બતાડવામાં આવે છે, ફિલ્મની જેમ બતાડવામાં આવે છે જે તમને સમજાવવાનું છે, અથવા કોઈ પ્રતીકનું દર્શન તમને આપવામાં આવે છે, કોઈ સિમ્બોલ બતાડવામાં આવે છે ચિહ્ન તરીકે, સૂચન તરીકે, એવું હોય છે. બીજું દર્શન એવું હોય છે કે જેમાં દૃષ્ટિ અને સૃષ્ટિનો મિલાપ કરવામાં આવે છે અને કોઈ મંત્ર જો સ્ફૂર્તો હોય મનમાં તો એ મંત્રના અક્ષરો સુવર્ણાક્ષરે દેખાતા હોય છે, લખેલા દેખાતા હોય છે આકાશમાં. શ્રી અરવિંદે આ બંનેના વર્ણન કરેલા છે કે આ પ્રકારના મને થયેલા છે. વિશ્વામિત્રનું ગાયત્રી મંત્રની સ્ફૂર્ણા થઈ તે વખતે એમનું જે વર્ણન મળે છે એમાં એમ કહે છે કે મેં ગાયત્રી મંત્રને સુવર્ણના અક્ષરોમાં અંતરિક્ષમાં લખેલા જોયા. ઓમ ભૂર્વ સોમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ અક્ષરો મેં સુવર્ણાક્ષરોમાં અવકાશમાં આકાશમાં લખેલા જોયા. એક એક અક્ષર પ્રકટ થતો ગયો અને મારા ધ્યાનમાં આવી ગયો. આ વિશ્વામિત્રની અનુભૂતિ છે. શ્રી અરવિંદને પણ આવી બે ત્રણ અનુભૂતિ આવેલી છે. એમાં અક્ષરો દ્વારા એમણે સંસ્કૃતમાં એમણે સૂત્રો લખ્યા છે, રેકોર્ડ્સોના યોગમાં એનો ઉલ્લેખ કર્યો છે કે આ પ્રકારનું મને વાક્ય દેખાયું અને પછી એ વાક્યનો અર્થ જ્યારે સમજાયો ત્યારે એમને આવેલી અનુભૂતિનો અર્થ એમને લાગ્યો. રેકોર્ડ્સ ઓન યોગમાં એમની ડાયરી લખેલી છે, પબ્લિશ કરેલી, બહુ મોટા વોલ્યુમ છે, 1200 પેજના વોલ્યુમ છે, લગભગ 2400-2500-2700 પેજનું એ પુસ્તક છે. પણ બહુ સરસ વર્ણન છે, અતિશય અદ્ભુત વર્ણન, કે તમને કોઈ શાસ્ત્રમાં એ જોવા જલ્દી નહીં મળે એટલું વર્ણન છે. બીજે ક્યાં આછળ તો ઉલ્લેખ હશે, ક્યારે સમજાશે? જો શ્રી અરવિંદનો તમે વાંચ્યો છો તો સમજાશે. વેદોમાંના શબ્દ, વેદોમાં લિપિ શબ્દ વાપર્યો છે, એ વખતે સમજાતો નથી. લિપિ એટલે શું? શ્રી અરવિંદે સમજાવ્યું કે લિપિ એટલે જયારે અંતરિક્ષમાં સુવર્ણમય અક્ષરો ઝળહળતા દેખાય ત્યારે એને લિપિ કહેવામાં આવે છે. આ શબ્દ એમણે અર્થ એનો સ્પષ્ટ કર્યો છે. એમણે આ બધી અનુભૂતિઓ આ એનલાઇટન માઇન્ડમાં, પ્રકાશમય મનમાં આ રીતે પ્રકટ થતી હોય છે. શ્રી અરવિંદે બધું ડિટેલમાં વર્ણન કરેલ છે, ખૂબ જ ડિટેલમાં વર્ણન છે આ બધી વસ્તુ. હું જે શ્રી અરવિંદ કહેવા માગે છે એ જ કદાચ ભાષા મારી જુદી હશે, પણ એ જ વસ્તુ એક હું તમને કહેવા માગું છું. તો મનુષ્ય આ કામ કરવાનું છે કે ઉપરથી પ્રભુનો આદેશ ઝીલવા માટે શું કરવાનું છે? તો તમારે પ્રકાશમય મનમાં સ્થિર થવાનું છે. એમ કહે છે કે શ્રી અરવિંદ જ્યારે સાવિત્રી લખતા હતા ત્યારે પ્રકાશમય મનમાં સ્થિર થઈ જતા હતા પહેલા, પછી લખવાની શરૂઆત કરતા હતા. અને શ્રી અરવિંદ એમ કહેતા હતા કે સીધી સીધા સડેડાટ એ પ્રેરણા મારા હાથમાં ઉતરતી અને હું સાવિત્રીને પંક્તિઓ લખતો કે પ્રકાશમય મન. આ પ્રક્રિયા છે, નિષ્ક્રિય ગ્રહણશીલતા અને સક્રિય સાકાર કરતી પ્રવૃત્તિ, આ બંને જોડાયું એમાંથી સાવિત્રી મહાકાવ્ય લખાયું છે. આ એ પ્રક્રિયા છે. એક સરસ્વતીનો મંત્ર છે, મને શબ્દો કદાચ યાદ નહીં આવ્યા, પ્રચોદયતિ કેતુના એક મંત્ર છે, પ્રચોદયતિ કેતુના. સરસ્વતી કેવી રીતે આપણને માર્ગદર્શન આપે છે એનું વર્ણન છે. મને આખો મંત્ર યાદ નથી, આ એક વાક્ય યાદ આવી ગયું, નહીં યાદ આવ્યું મને. પ્રચોદયતિ કેતુ નામ, એટલે પ્રચોદયતિ એટલે તમને પ્રેરણા આપવી. ધિયો યો ન પ્રચોદયાત, પ્રચોદયતિ કેતુના. કેતુ એટલે ચિહ્ન, કેતુ એટલે ચિહ્ન. મા સરસ્વતી સાધકને આંતરિક પ્રેરણા આપવા માટે પ્રતીકો દ્વારા એને પ્રેરણા આપતી હોય છે. પ્રતીકો દ્વારા પ્રેરણા આપતી હોય છે, એવું કંઈ પ્રતીક આપતી હોય છે એને કે પ્રતીક પરથી સમજાય કે મા ભગવતીને શું કેવું છે. તમે જુઓ, તમે જો યોગ વિશે પત્રોમાં એક છે, સ્વપ્ન વિશેનો એક ચેપ્ટર છે આખું. શિષ્ય પૂછે છે શ્રી અરવિંદને કે મને અમને આમનું આવું સ્વપ્ન આવ્યું, આનો અર્થ શું? શ્રી અરવિંદે નીચે એનો અર્થ કીધો છે, એમાં જે પ્રતીકો દેખાતા હોય છે એનો અર્થ કીધો છે. ઘણા જુદા જુદા અર્થ કીધા છે. એક જણે કહેલું કે મને એવું સ્વપ્ન આવતું, મને એવું દર્શન થયું કે હું એક પર્વતની ટેકરી ઉપર ચાલી રહ્યો છું અને જે ચડવાનો રસ્તો છે વાંકો ચૂકો છે, પણ એ સુવર્ણ પ્રકાશથી ઝળહળતો છે. ઉપર એક મંદિર છે, ઉપર એક મંદિર છે. હું ઘણો ઉપર ચડવાનો પ્રયત્ન કરું છું પણ મને એમ લાગે છે કે આ રસ્તો ખૂટતો જ નથી, ખૂટતો જ નથી, ખૂટતો જ નથી. પછી શ્રી અરવિંદને પત્ર લખ્યો કે મને આ પ્રમાણે દર્શન થયાનો અર્થ શું. શ્રી અરવિંદે એમ કીધું છે એમાં કે ભાઈ, તને સાધનાનો માર્ગ જડી ગયો છે. સુવર્ણ પથ જે દેખાય છે ને, કેડી દેખાય છે ને, એ તને જડી ગયો છે. તારા જીવનનું શું ધ્યેય છે એ પણ તું સમજી ગયો છે, કારણ પર્વતના ઉપર ટોચ ઉપર મંદિર દેખાય છે. પરંતુ તને આંતરિક રીતે એવું લાગ્યા કરે છે કે હું આ યોગમાં જેટલો સિન્સિયર છું એટલો સિન્સિયર નથી, ક્યાંક હું નબળો પડી રહ્યો છું એમ સતત ભાવ તારા મનમાં હોવાથી તને એમ લાગે છે તું ચાલી રહ્યો છે પણ અંતર ખૂટતું નથી, ખૂટતું નથી, ખૂટતું નથી. એટલે મૂળ આ રીતે પ્રેરણા આવતી હોય છે. ઘણા એ સમજી લેવા જેવા હોય છે. આવી રીતે ધ્યાનમાં આપણે બેઠા હોઈએ તો ઘણી વખત દર્શનો થતા હોય છે, પ્રતીકો પ્રગટ થતા હોય છે, અને પ્રતીકોના અર્થ આપણે સમજવા પડે છે. કારણ એમાં આપણને ભવિષ્યમાં શું નિર્ણય લેવો એની ચાવી કી આપેલી હોય છે, એમાં સૂચન આપેલું હોય છે. પ્રચોદયતી કેતુના, તમને પ્રતીક રૂપે મહાસરસ્વતી તમને ભવિષ્યમાં શું કરવાનું છે એનું સૂચન કરતી હોય છે. સરસ્વતીના કાર્યનું વર્ણન આ વેદોમાં વર્ણન છે. બોલે હવે એ વખતે તો આપણને સમજ, કેતુ શબ્દનો અર્થ બીજો એક અર્થ છે. કેતુ શબ્દનો અર્થ, કેતુનો અર્થ ઝંડો. તો ભાષાંતર તો એમ જ કરેલું હોય છે વેદોમાં કે મા સરસ્વતી ધ્વજ બતાડીને તમને સૂચના આપે છે. પણ ધ્વજ એટલે શું? ધ્વજ એટલે ક્યાં ધ્વજ ઉભો મારે આવે? આ બધા એવા શબ્દશા અર્થ લીધેલા હોય છે, ખોટા અર્થ લીધા હોય. કેતુ શબ્દનો આ એક અર્થ છે. કેતુ એટલે પ્રતીક. શ્રી અરવિંદે આ શબ્દ આવે છે, કેતુ એટલે પ્રતીક. પ્રતીક તમને દર્શાવે છે આપણને સાધનામાં શું પ્રક્રિયા થાય છે એના પ્રતીકો. જે માતાજીને દેખાયા, શ્રી અરવિંદને દેખાયા, એ આ મૂકેલા છે. આ માતાજીને દેખાયેલું પ્રતીક છે ધ્યાનાવસ્થામાં, કે પરમ ચેતના કેવી રીતે કામ કરે છે એનું વર્ણન છે આ બધું. માતાજીનું પ્રતીક, શ્રી અરવિંદનું પ્રતીક જે છે એ રીતનું છે. આ ગુણ જગતમાં આ પ્રકારે ઝબકારા થતા હોય છે, એની પ્રતીકો દેખાતા હોય છે. એ ભૌમિતિક આકૃતિમાં દેખાય અથવા ચિત્ર તરીકે દેખાય, જુદા જુદા પ્રકારે દેખાતા હોય છે. આપણા જે યંત્રો હોય છે, જે તમે સાંભળતા હોય તો શ્રી યંત્ર અને નવારણ મંત્ર, આ બધા ઝબકારામાં ઋષિઓને દેખાયેલા પ્રતીકો છે. એના અર્થો સમજવાના છો આપણે, એ પ્રતીકો છે બધા. તો આ રીતે નિષ્ક્રિય ગ્રહણશીલતા, આમાં આ બધા પ્રકારની આપણને આ નિષ્ક્રિય ગ્રહણશીલતામાં અક્ષર પુરુષમાં આપણને આ બધી વસ્તુ એમાં દૃષ્ટિ દર્શન થતા હોય છે, પ્રતીકોના દર્શન થતા હોય છે. ઘણી વખત ચિત્રાત્મક દર્શન થતા હોય છે, ઘણી વખત લિપિના દર્શન થતા હોય છે, કોઈ વખત શ્રુતિ, શ્રુતિ એટલે શબ્દો સંભળાતા હોય છે. ઋષયઃ મંત્ર દૃષ્ટારઃ શ્રોતારઃ, આ વાક્યનો અર્થ આટલો બધો છે, લાંબો ગૂઢ અર્થ છે. આ શ્રી અરવિંદને જે કંઈ સમજાયું અંદર યોગનું, એ આ રીતે સમજાયું છે, દૃષ્ટિ દ્વારા, શ્રુતિ દ્વારા, શબ્દ જળતા શબ્દો દ્વારા એમને બધું નોંધી રાખેલું છે. એમાંથી પછી આ પૂર્ણ યોગનું સ્વરૂપ ધીમે ધીમે એમણે પ્રકટ કર્યું છે. અને સાકાર કરતી પ્રવૃત્તિ, એ બેને ભેગા કરવા, એ સૌથી વધુ મુશ્કેલ વસ્તુ છે. હું ગીતાના સ્થિતપ્રજ્ઞની વાત કરું, સ્થિતપ્રજ્ઞમાં એમ હોય છે કે સ્થિતપ્રજ્ઞ અંદરથી શાંત અને સ્થિર હોય છે, અને ઉપરથી આ શાંત પ્રદેશમાંથી જે પ્રેરણા આવે એ પ્રમાણે નીચે કાર્ય કરતો હોય છે, એનું વર્ણન છે. સ્થિતપ્રજ્ઞશ્ચ કા ભાષા સમાધિ સસ્તકેશવ, એને શું બોલવું ઉપરથી પ્રેરણા આવે એ પ્રમાણે બોલે છે. નિશ્ચિત નિર્ણય કઈ હોતો જ નથી કે મારે આ બોલવું જોઈએ, કાંઈ નહીં. એ વખતે આંતરિક રીતે જે આપવામાં આવે એ શબ્દો દ્વારા પ્રગટ થાય, શબ્દો પણ ત્યાંથી આવતા હોય છે. તમને આમનો અનુભવ હશે જ, વાંચ્યો છે તમે, કે વિવેકાનંદે જ્યારે સર્વધર્મ પરિષદમાં પ્રથમ વ્યાખ્યાન આપવા ઉભા થયેલા, તો એ કે મારો મગજ એકદમ શૂન થઈ ગયો, એકદમ શૂન્યાગાર થઈ ગયો, એકદમ ઠપ થઈ ગયો. અને પછી વિવેકાનંદે વર્ણન કર્યું છે કે મેં ઠાકોરજીનું ધ્યાન કર્યું અને ઠાકોરને વિનંતી કરી. મનોમય ચિત્ર સામે મસ્તકના ઉપર ઠાકોર બેસેલા છે, સ્મિત કરી રહ્યા છે. હું ધ્યાન કર્યું અને વિનંતી કરી કે ઠાકોર તમારી ઈચ્છા છે એટલે હું અહીંયા સુધી પહોંચ્યો છું, હવે આગળ શું બોલવું હોય તમારે મને સૂચવવાનું છે. તેરી આબરૂ કા સવાલ હૈ, હા ભાઈ આવી ભાવો તેમને કે હવે આબરૂ રાખવી કે ન રાખવી પ્રભુ તમારી ઈચ્છાની વાત છે. ત્યારે ઠાકુરે અસ્વસ્થતામાં હાથ કીધો, ચિંતા કરતો નહીં કે તને જે કંઈ બોલવું છે ઉપરથી પોતાને મળે આવશે, કે નિશ્ચિંત થઈને બોલવાની શરૂઆત કર. અને પછી વિવેકાનંદે કીધું છે કે મને મગજ તો એકદમ શૂન્ય થઈ ગયેલું, કે કોઈ વિચાર આવતો નહોતો. અને પોતાના મળે શબ્દો બહાર નીકળતા હતા અને પ્રવચન કરતા રહ્યા. હા, હવે આ સરસ્વતીની આ પ્રક્રિયા કે મહા સરસ્વતીની જ પ્રક્રિયા છે. આ બધી ગુરુ તરીકે એમણે ગુરુનું ધ્યાન કર્યું એટલે ગુરુ દેખાયા હશે. અંદર ખાણેથી તો મહા સરસ્વતીની જ ક્રિયા હોય, પ્રક્રિયા હોય છે. કે મહા સરસ્વતીની પ્રેરણા આવતી હોય છે, એ જ પ્રવાહરૂપે શબ્દોરૂપે વાક તરીકે પ્રકટ થતી હોય છે. વાકવાદીની આપણે કહીએ છીએ, મહા સરસ્વતીને વાકવાદીની કહીએ. એ વાકવાદીને એટલે આ હોય છે. વીણા ધારિણી કહીએ છીએ, એ પ્રતીક જ છે. વીણામાં જેમ સૂર નીકળે એ પ્રમાણે ઉપરથી પ્રેરણાના આંદોલનો આવતા હોય છે. એ આંદોલનોમાંથી જે મનમાં ઝંકાર થતો હોય છે એ શબ્દરૂપે પ્રકટ થતો હોય છે. વીણાવાદિનીનો અર્થ આ છે. આ મૂળ આખી પ્રેરણાઓ કેવી રીતે મળતી હોય છે આની પ્રક્રિયાનું વર્ણન છે. આ બધું સિમ્બોલ છે. એમાં છે શ્વેત વસ્ત્રા, એ પ્રતીક છે. એ વખતે જ્યારે મન એકદમ શાંત સ્થિર થઈ જાય છે ત્યારે એ એટલું નિર્મળ થઈ ગયેલું હોય છે, શ્વેત પારદર્શક, શ્વેત સ્ફટિક જેવું થઈ જાય છે મન. એનું વર્ણન છે કે એવા વસ્ત્ર માતાજીએ ધારણ કરેલા છે કે પારદર્શક, એમાંથી ચેતનામાંથી એ નીચે મહા સરસ્વતીની પ્રેરણા આવતી છે. આ બધા પ્રતીકો છે. અને વિવિધ પ્રકારના દિવ્ય વિચારો આવતા હોય છે. એ જાણે શું હોય છે કે જાણે મયુર પંખ, મોરના પાંખ જો, એમાં ભાત ભાતના રંગો હોય છે. એવા ભાત ભાતના રંગો ખીલતા હોય છે અને એ ખીલતા રંગો જ્યારે મનમાં પ્રવેશે છે ત્યારે શબ્દો તરીકે પ્રકટ થઈને એ વાણી નીકળવા લાગે છે. આ આખી પ્રક્રિયાનું વર્ણન છે. વાક તરીકે વર્ણન છે. વાક એટલે આ વાણી, ચાર વાણી કહેવાય. પરા, પશ્યંતિ, મધ્યમાને, વૈખરી વાણી દ્વારા કેવી રીતે પ્રકટ થાય છે, આખું લિંગ થાય છે, એ મહા સરસ્વતીની પ્રક્રિયા છે. એમાં તું અમારી પાસે એ વસ્તુ કરવા માગે છે એટલે હવે કોઈ શંકા રહેતી નથી કે એને સિદ્ધ કરવાના સાધનો તું અમને આપશે. માતાજી કહે છે, અમે જાણીએ છીએ કે આ વસ્તુ નિષ્ક્રિય, પાછળ પાર્શ્વભૂમિમાં નિષ્ક્રિયતા, અગ્રભાગે સક્રિયતા, આ બંનેને સાથે જોડી રાખવી, શાંત સ્થિર મન કરી દેવાનું અને નીચેના ભાગે સક્રિય રીતે બધું પ્રકટ કરવું. આ જે માનસિક આ અવસ્થા છે, ચેતનાની અવસ્થા છે, બહુ કઠણ છે. પણ તું દર્શાવે છે કે આમ કરવું પડશે, એનો અર્થ કે તે નક્કી જ કરી લીધું છે કે આમ થવાનું છે. એનો અર્થ એ શક્ય છે જ કે યશસ્વી અમે થવાના છીએ. કેવી રીતે થવું એ પ્રભુ તો અમને બતાવે. એ પ્રમાણે પ્રાર્થના કરે છે. અહીંયા આપણે વિરમીએ.